ખૂબ સરસ સ્વાધ્યાય કર્યો હતો આપણે, ખૂબ ખૂબ આવડ બન્યું. અને આવી રીતે આપણે પણ આ જે શાસ્ત્ર ચાલે છે તેમાં વચ્ચે અઠવાડિયામાં એક વાર એમના અનુકૂળ હોય એમના ઘરના પરિસ્થિતિ પ્રમાણે ખૂબ જ સમય ફાળવે છે આપણા માટે અલગ રીતે. તો કંઈ પણ હજાર આવી રીતે આપણે શાસ્ત્ર ચાલતું હોય ત્યારે વચ્ચે અઠવાડિયે એક વાર અલગ ક્રેક કોર્સ લઈને આપણી ચાલતી જાતા ઉપર આપણને એનું સ્વાધ્યાય કરાવે એવી આપણે અનુભવી હતી. અને ટૂંક જીવનના ટૂંક અલગ અલગ રીતે સ્વરૂપ સમજાવી
Thank you. அப்புறமா படிச்சு एक काड़े करी ले तो ते जी एक बार जेने सु करे छे जेने त्रिकाड़ी आत्मा छे ने करी ले तो करी ले એટલે એને જન જાણી લે તો હવે આગળ વખતે છે કે કરી લે તો તે જી જેમ મોતીઓને ઝૂલતા હારમાં સંક્ષેપવામાં આવે જે આપણે હાર જોઈએ તો હારમાં શું છે કે આમ તો જોવા જઈએ તો એક 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 મોતી જુદા છે જુદા છે એવી રીતના આમ જોવા જઈએ તો આ જીવમાં એક 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 પર્યાય જુદી જુદી છે મોટી ને એક એક મોટી તરીકે ન જોતા સંક્ષેપવામાં આવે છે સંક્ષેપવામાં એટલે પર્યાયો જે એક 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 જુદી જુદી છે એને તમે જનરલાઇઝ કરી નાખો સાધારણ કરી નાખો તો શું કહેવાય છે પરીક્ષા કરે છે પરંતુ પછી મોડાસ અને મોતીને હારમાં જ સમાવી દઈને એમના પર લક્ષ્ય છોડી દઈને કેવળ હારને એમ ન કરે તો હાર પહેર્યાની સ્થિતિમાં પણ મોડાસ વગેરેના વિકલ્પો રહેવાથી હાર પહેર્યાનું સુખ કદી બેસી શકે. શરૂઆતમાં તો જયારે ખરીદવા જાય ત્યારે બધી એનાલિસિસ કરે દઈને પછી પહેરે છે તો એક એક મોતી પહેરે છે એના હાથમાં હાર પહેરે છે. શરૂઆતમાં જયારે જીવ તત્વ અભ્યાસ ની ભૂમિકામાં હોય ત્યારે તો આત્મા જો અમૂર્તિક છે, આત્મા જ્ઞાન ની મનોનું ધાર્યું છે, આવો છે આવો છે અત્યારે વિકલ્પો ચાલે. એક વાર એ બધું સમજાવવા લાગે અને વસ્તુ સ્વરૂપ ક્લિયર થવા લાગે એટલે હવે એ બધા ફેલ્ડ વિકલ્પોથી એ ડિટેલ વિકલ્પો ઓટોમેટિકલી એના જનરલાઇઝ કરીને એને અંદરથી હવે જીવ આત્માને ઉત્તરો કરે છે અને આત્માને જાણે છે તો આગળ શું થાય કે તેની ઉત્તર ઉત્તર ક્ષણે એટલે આગળ આગળના સમયમાં કર્તા કર્મ ક્રિયાનો વિભાગ ક્ષય પામતો થતો પામતો જતો હોવાથી કે હવે જીવને હું જાણું છું, જ્ઞાનથી જાણું છું, મારી પર્યાયમાં જાણું છું, એ બધા કઈ ભેદ રહેતા નથી. હું આત્મા છું, નિષ્ક્રિય ચિન્માત્ર ભાવને પામે છે અને એ રીતે અણીની જેમ જેનો નિર્મળ પ્રકાશ અસંખ્યપણે પ્રવર્તે છે. હવે એ જે જીવ આત્મા છે તો આત્મા હવે ક્યારે નહીં રહે, હંમેશા રહેશે. હવે એને જો બીજો ભાવ પણ જાય કોઈ બહારના કામમાં જોડાયેલો હોય તો પણ એને અંદરથી એવો પોતા પણ છે કે ના હું આત્મા એનો નિર્મળ પ્રકાશ એને હંમેશા અંદરથી અસંખ્યપણે પ્રવર્તે છે. એવા તો ચિન્હ માત્ર ભાવને પામેલા જીવને ઉપયોગ બહાર દેખા ઉપયોગમાં કદાચ સ્વાધ્યાય કરતો હોય, પૂજા ભક્તિ કરતા હોય, ગમે તે કરતા જ્ઞાની કરવા ચાલતા હોય પણ ચાલતા નથી. વૈષ્ણવ દેશમાં ગાતા છે, ચાલે છે પણ ચાલતા નથી, બોલે છે પણ બોલતા નથી. જ્ઞાની ધર્માત્મા ની આવી સ્થિતિ છે કેમ કે ચાલે છે પણ શરીર ચાલે, પોતે કોણ છે મોટો એવી જ્યાં એમને અંદરથી પોતાપણાની એક એમને એમનું જે મનમાં આવ્યું અંદરથી એમને જે વિગત આવ્યું એ જો આમ છે તો મોહની સેનાને જીતવાનો ઉપાય ને મેળવ. તો ચંદ્રાચાર્યના વાક્ય છે કોઈ આમ જેમ નથી લખ્યા, મેં આમ મેં તમે નથી લખ્યા. બરાબર આચાર્ય દેવાનંદના વાક્ય છે જો ઉપર વાંચ્યો એટલે સંસ્કૃત એમની જે બોલ્ડ લેટર્સ છે યદ્યેવ યદ્યેવ લબ્ધો મયા મોહ વાહિની વિજયોપયા વિજયો ઉપાયઃ. કે જો આવું છે તો મને મોહની સેનાને જીતવાનો ઉપાય મળી જાય. મોહને જીતવાનો ઉપાય શું છે કે આવી રીતના પોતાના આત્મનો અનુભવ કરો. તમને તો કેટલું ઈઝી છે બોલો, કેટલું ઈઝી છે. અરે પોતાને જ પોતાના આત્માનો જ વિચાર કરે અને હાથ લેવા જેવું ઈઝી છે. હાથ લેવા જઈએ તો પહેલા ઇન્ડિવિડ્યુઅલ વસ્તુને ભલે જોતા પછી સાધારણ આપણી નજર થઈ જાય છે. સોનાના દાગીના લેવા જઈએ તો જયારે પૈસા આપતી વખતે કે હા તમારી બકરી છે બકરી છે સુંદર છે એના ઉપર શું આટલું છે એટલે એટલા પછી ના સ્વભાવ દ્રષ્ટિ જ્ઞાન થઈ જાય. એક એક પર્યાયો ઉપરથી નજર ઘટીને સ્વભાવ દ્રષ્ટિ થઈ જાય. થઈ ગયું છે. ઇન્ડિવિડ્યુઅલ પર્યાયની નજર હતી ને તો જ્ઞાનકાર પદાર્થ આવી સિચ્યુએશનમાં હું છું એવી ભૂમિકા જ્ઞાનકાર પદાર્થ એવી પોતા પણ એક શ્રદ્ધા થઈ ગઈ આપણે બાકી ગાતા છે એ ખરેખર મોક્ષ માર્ગ નો આખો ભાગ આપણને આપણે પુરુષાર્થ કેવી રીતના કરવો એટલે આપણને બતાવે બહુ સરસ બધી ગાથાઓ છે. અત્યાર સુધી જે વાત કરી ને એ તો જાણે આગમ અપેક્ષા એ જો આમ હોય તો આમ છે આમ હોય તો આમ છે કેવલ માત્ર સ્વરૂપ આવું છે શું ઉપયોગ આવો છે શું ઉપયોગ આવો છે એટલે આપણને સામાન્ય ભાવે જાય છે. એસી થી લઈને બહારની જે ગાથાઓ છે એ ખરેખર આપણને પુરુષાર્થની હતી ગાથાઓ. હવે આપણે આમ કરવું જોઈએ આમ કરશો તો આનો આ લાભ એવી બધી ગાથાઓ ચાલો આવી જાય એક જ એક ત્યાં પ્રમાદ ચોર છે એમ વિચારી આત્મ સ્વરૂપ સમ્યક પાન બરાબર સમ્યક તો કહી ને મોહને દૂર કરીને જો રાગ દ્વેષ પરિહરે તો પામતો સિદ્ધાત્માને પામતો એટલે કે કેવળ જ્ઞાનને પામતો એટલે એના વાત નહીં કે વાત તો છે કે કેવળ જ્ઞાનને કરે છે પોતે મુનિરાજ ઓલરેડી છે આગળની વાત કરે છે કે મેં મોહને તો જીતી લીધો અને આત્મ સ્વભાવને તો પ્રાપ્ત કરી લીધો જો હવે હું રાગ દ્વેષને પરિહરું તો હું મારા સિદ્ધાંતને પ્રાપ્ત આજે રાતના દેશી નું બધી ટીકાઓ હું વાંચતો હતો એટલે આમાં છે ને આપણને એક એક વસ્તુ બહુ જોરદાર છે. આપણી પાસે સમય નથી ચલો આગળ હવે આગળ શું કે છે આજ એક પૂર્વોક્ત ગાથામાં વર્ણવ્યો તે જ ભગવંતોએ પોતે અનુભવીને દર્શાવેલો નિય શ્રેયસ નો એટલે કે મોક્ષ પારમાર્થિક પંથ છે એક મતીને વ્યવસ્થિત છે. કોઈને હજી કઈ ડાઉટ હોય હજી કોઈને કઈ ડાઉટ હોય તો આ જ એક માર્ગ છે અને એ જીનેન્દ્ર ભગવાને પોતે અનુભવીને કરેલો માર્ગ છે એમ કરીને કુંકુટ આચાર્ય પોતે જાણે રેફરન્સ પોઈન્ટ આપે છે કે કોઈને હજી કઈ ડાઉટ હોય ને તો મારી ભગવાને અનુભવે તો માર્ગ ઉપદેશ પણ એમ જ કરી નિવૃત્ત થયા પોતે એમને અનુભવ એમ જ કર્યો ને પોતાની દિવ્ય ધ્વનિમાં એમને એવો ઉપદેશ આપ્યો છે જાણે સિમંદર ભગવાન પાસેથી સાક્ષાત સાંભળીને ના આવ્યા હોય કે જો આના નું સાંભળી લાવે એટલે ઉપદેશમાં હમ જ કર્યું કે હવે આમાં કોઈ જાતમાં દાવો નથી પોતે નિવૃત્ત થયા. હવે શુદ્ધો શુદ્ધાત્મા નો લાભ શુદ્ધાત્મ લાભ નો પરિપંથી જે મોહ તેનો સ્વભાવ અને એના પ્રકારો વ્યક્ત કરે પરિપંથી શત્રુ શુદ્ધાત્મ લાભ નો મોહનો લાભ એ અહીંયા આપણું વર્ણન પ્રજ્ઞાની કે મૂળ ભાવ વર્તે જીવતે જીવને તે દેહ જે દ્રવ્યો છે છ દ્રવ્ય આદિ છે એના પ્રત્યે જેને મૂળ ભાવ વર્તે શરીર હું છું અથવા મારા છે તે પદાર્થને એ જીવને મૂળ બનાવે એ એનો મૂળ મૂળ એટલે શું મૂળ એક આત્મો આપણને જીવને બનાવી દે. એ મોહ હતી આચ્છન્ન, રાગ દ્વેષી થઈ ક્ષોભિત. રાગ દ્વેષ શું છે? મોહ ભાવના બાહ્ય એના પ્રૂફ છે. મૂળ કારણ કોણ છે? એ નિત્યાત્મ મોહ મૂળ કારણ. એના ફળ તરીકે જીવને રાગ દ્વેષ ભાવ નિરંતર. હવે એ ત્રણ પ્રકારના મોહને અનિષ્ટ કાર્યનું કારણ કરીને એનો ક્ષય કરવાનું સૂત્ર કરે. આ ત્રણ મોહને કીધા, આ ત્રણે મોહ કેવા છે? અનિષ્ટના કારક છે, માટે એનો નાશ કરવો જોઈએ. એ મોહ રૂપ વા રાગ રૂપ વા દ્વેષ પરિણત જીવને વિધ વિધ થાય બંધ જીવને બાંધવાની શું પદ્ધતિ? એક તો તમે જીવને બોલો, જીવ છે એ તમે શરીર સાથે એવો એકમેક પણ એક ક્ષેત્રમાં એવો બંધાઈ જાય, જીવનું જ્ઞાન એવું જોતા એને શું લાગે કામ અમારું છે શું છે એમ કરીને જીવ એમાં બોલાવે. પછી હાથીને બીજું બાંધવાની પદ્ધતિ શું છે? એને રાહ ઉભાવવા કહી જતા એની સામે કોઈ હાથીને નીકળી ગયો તો એને એ પ્રાપ્ત કરવા માટેની તરફ ખૂબ દ્વેષ ભાવ આવે, ક્રોધ ભાવ મોટો આવે, એને કઈ ધ્યાન રહેતું નથી. અને બીજાનો તો નાશ કરવા ઈચ્છે છે, અને પોતાનો નાશ કરે છે. આજે જીવના બહુ રાગ દ્વેષ ભાવ છે એવા છે કે અલગ અલગ રીતે વિધ વિધ રીતે જીવને ભાવે. આજે પ્રાણીનો ક્ષય કરવા જોઈએ. હવે આ મોહ રાગ દ્વેષના હવે આ મોહરાગ દ્વેષને આ લિંગો વડે એટલે કે હવેની ગાથામાં કહેતા આવતા ચિહ્નો લક્ષણો વડે ઓળખીને ઉદ્ભવતા વેત જ મારી નાખવા દે છે એમ વ્યક્ત કરે. મોહરાગ દ્વેષ કેવા છે? કે જીવનું સર્વ પ્રકારે અનિષ્ટ કારક છે એટલે ઉદ્ભવતા વેત જ એનો નાશ કરી દેવા યોગ્ય છે. અર્થો તણુ અયથા ગ્રહણ કરુણા મનુજ ત્રિર્યં ચ માં વિષયો તણો વળી સંગ લિંગો જાણવા આ મોહ. મોહના ચિહ્ન શું છે? ત્યાં જીવને પદાર્થો જે છે વિશ્વના એના પ્રત્યે અયથાર્થ શ્રદ્ધા બેસી જાય, અથવા એને કોઈ અન્ય જીવો પ્રત્યે ઇલિયન ચારી પ્રત્યે કરુણા ભાવ આવે છે એ પણ મોહ. કોઈ જીવને કોઈ પ્રત્યે કરુણા આવે છે ધેટ ઇન્ડિકેટ કે જીવ સંસાર છે. એનું ડેન્જર લાગે છે કે મને કોઈના પ્રત્યે કરુણા આવે છે એનું મતલબ હું હજી સંસાર. કેમ કે જે કોઈના પ્રત્યે કરુણા ઉત્પન્ન થતી એ રાગનું મોહનું ચિહ્ન. જે જીનેન્દ્ર ભગવાન છે એમને કોઈને પ્રત્યે કરવા ઉપર આપણે પબ્લિક ફોરમમાં કહીએ ને તો લોકોને એમ લાગે કે આ જૈન ધર્મ તો કઈ જાય. અને દ્વેષ ભાવ કેવા છે? કે કોઈના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરાવે છે, કોઈના પ્રત્યે જ્ઞાન ઉત્પન્ન કરાવે. વળી વિષયો ત્રણ વળી સંઘ. આજે ફળ પદાર્થનો જે સંઘ કરવા જીવ દોરે છે એના પ્રત્યે રાગભાવ મોહ ભાવ આવે છે. આ બધા જ લિંગોને જાણી, લિંગો એટલે ચિહ્નને જાણી આ બધા ભાવોને છોડવાનું છે. એટલે કરવાનું એટલે શું છે? હવે કરવું શું? એમની કોઈ પણ પદાર્થમાં આપણો ઉપયોગ જાય ત્યાં આપણને જો જરાક ગમવા જેવો ભાવ થાય એમનો ભાવ થઈ જાય. એટલે ખરેખર જીવે આંખ બંધ કરીને આપણને ખરેખર તો પોતાના અંતર ભાવમાં લીન થવા સિવાય કઈ કરવા યોગ્ય. ભગવાનની ભક્તિ કરવાનો જે ભાવ કર્યો ને મને અંતર આપણને આ અષ્ટાનિકામાં જ્યાં જેનાદરના દર્શન પૂજન કરવાનો ભાવ કર્યો ને એ બતાવે છે આપણે સંસારી જીવ. પણ પરમાર્થ શું છે હોય છે પણ પરમાર્થ શું છે એ બતાવે છે કે જે આપણને રાગ દ્વેષ ભાવ છે એ બધું જો આ રીતે આખું વસ્તુ સ્વરૂપ બતાવે. હવે મોક્ષય માટે ઉપાયાંતર બતાવે. ફરીથી આપણે જોઈએ ઋષિની ગાથામાં આચાર્ય ભગવાન શું કર્યું કે હરે ભગવાન પ્રતિકૂળ કર્યા નથી. પછી 81માં શું કર્યું કે જેને આપણે જાણ્યા છે એ પ્રતિકૂળ પર્યાયથી મોહને દૂર કરીને હવે રાગ દ્વેષ આદિને દૂર કરો તો હું કેવળ નામને પ્રાપ્ત થતું. પછી 82માં શું કર્યું કે આવો જ માર્ગ દરેક હરિયંતો અનુભવીને અને ઉપદેશ આપીને ગયા છે. 83માં શું કહ્યું કે આ જે મોહ છે એના પ્રકાર શું છે એના ચિહ્નો શું છે એવું 84માં કહ્યું અને એનો નાશ કરવા એવું કે છે એવું 85માં કહ્યું. હવે આટલું તો કહ્યું, આ બધું જે કહ્યું ને એ અનુભવ સાધ્ય છે કેમ કે હરિયન ભગવાનને જાણે અને એનેથી પોતાને કમ્પેર કરે આટલું તો અનુભવ સાધ્ય. હવે જે કોઈ ન કરી શકે તો શું કરે? આવું જો કોઈ ન કરી શકે તો શું કરે? તો 86માં કહે છે કે સ્વાધ્યાય છે. જે બહુ સરસ દાખલ છે. હવે મોહ ક્ષય કરવાનો ઉપાય અંતર એટલે કે અન્ય ઉપાય વિચારો. શાસ્ત્રો વડે પ્રત્યક્ષ આદિથી જાણતો જે અર્થને તસુ મોહ પામે નાશ નિશ્ચય શાસ્ત્ર સમ અધ્યનીય છે. શું કહે છે? શાસ્ત્રો વડે પ્રત્યક્ષ આદિથી જાણવો. જો પોતાના આત્માને તો જીવ જાણે જ છે પ્રત્યક્ષ, અન્ય પદાર્થને કેવી રીતના જાણે છે? કે અત્યારના બધી શું નાની પરોક્ષ છે, કેવળ એને પ્રત્યક્ષ છે. પણ હવે જે એને ડાયરેક્ટ આમ જાણીને વિજ્ઞાન કરીને અનુભવ કરીએ તો સારી વાત હશે. પણ જો એ ન કરી શકે તો શાસ્ત્રોના માધ્યમથી પદાર્થને આગમ પ્રમાણથી અથવા અનુભવ પ્રમાણથી પ્રત્યક્ષ રીતે જાણો. આજે આગમની વસ્તુને જાણીને જો વસ્તુને જાણવાના ઉપાય કરે, સમજો કે આપણે અહીંયા બેઠા છે તો સમજો આપણે મેરુ પર્વતના તળેટીમાં બેઠા છે તો મેરુ પર્વતને જાણવાનો ઉપાય શું? તો નજર ઊંચી કરીને જોઈ લો, ખ્યાલ એ એક ઉપાય. અને હવે સમજો દૂર બેઠા હો કે આપણે ચક્ષુ ઇન્દ્રિયથી દેખાય નહીં એવો તો હવે ઉપાય શું? કે કાં તો તમે અનુમાન લગાવો અને અનુમાનથી જાણો. અનુમાનથી જાણી શકાય જેવી રીતના બહુ કે ધુમાડો દેખાતો હોય તો ત્યાં અગ્નિ હોવી જોઈએ એવું અનુમાન લગાવી શકાય, એને અનુમાન જ્ઞાન કહેવાય. અથવા ઉપાય શું છે કે હવે જે ત્રણ લોકની આની વસ્તુઓ છે કાં તો દૂર વસ્તુ છે અથવા તો અંતરિત છે પ્રમાણમાં પણ. હવે મહાવીર ભગવાન થઈ ગયા 1000 વર્ષ પહેલા, આપણને તો હમણાં ખબર છે ને, એટલે આપણું જ્ઞાન તો હમણાંનું છે તો ત્યારે થઈ ગયા એની ગેરંટી છે. તો શાસ્ત્રોના માધ્યમથી આપણે એને આગમ પ્રમાણ કહેવાય. આગમ દ્વારા એ વસ્તુને આપણે પ્રત્યક્ષ જાણે. જે જિનેન્દ્ર ભગવાન કથિત આગમ છે તો જેવી રીતના આંખથી જોયેલી વસ્તુ એને શું કહેવાય આમ પરોક્ષ છે પણ હું કોણ પણ શબ્દ સાપ વ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય. વ્યવહારની ભાષામાં પ્રત્યક્ષ છે. જો આ જેવી રીતના આને આંખેથી જાણે તો પ્રત્યક્ષ જાણી કે પરોક્ષ? આમ તો પરોક્ષ જ છે કેમ કે ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી મેને જાણે. પણ તમે કોર્ટમાં જઈને કહો ને કે આઈ વિટનેસ જો લૌકિક ભાષામાં એ પ્રત્યક્ષ છે એટલે એને કહેવાય તામ વ્યવહારિક પ્રત્યક્ષ. ખ્યાલ આવે? અરે એવી જ રીતે આગમના માધ્યમથી જાણેલી વસ્તુ એ પ્રત્યક્ષ કે પરોક્ષ? જાણી તો આપણે મતિશુદ્ધ જ્ઞાન થી હજી પણ ખ્યાલ આવે છે, મતિશુદ્ધ જ્ઞાન થી જાણે એટલે એ રીતે પરોક્ષ, એ રીતે પરોક્ષ. પણ બાકી જો એ જ વસ્તુ આપણે હવે ભવિષ્યમાં આવતી મનોપર્યાય યોજનાનો અનુભવ કરીએ તો એ વસ્તુ પરોક્ષ પ્રત્યક્ષ થઈ જાય, ખ્યાલ આવે. પણ આ એટલું જ સત્ય છે, આગમથી જાણેલી વસ્તુ એટલી જ સત્ય છે જેવું આઈ વિટનેસ સત્ય. એટલે હવે જે આ પદાર્થોને ડાયરેક્ટ જાણીને આત્માનો અનુભવ નથી કરી શકતા તો એને શું કરવું જોઈએ કે આગમના માધ્યમથી પદાર્થોને જાણો અને એમાં મોહનો નાશ કરીને એ પોતાના આત્માને પ્રાપ્ત કરો. શાસ્ત્રો વડે પ્રત્યક્ષ આદિથી જાણતો જે અર્થ ને અર્થ એટલે પદાર્થો કશું મોહ પામે નાશ નિશ્ચયથી, એનો નિશ્ચયથી મોહ નાશ પામે એવું માટે શાસ્ત્ર સંપર્જનીય છે. એટલે શાસ્ત્રો નો અભ્યાસ કરવો જોઈએ. તો હવે જીનેન્દ્ર ના શબ્દ ધર્મમાં અર્થોની શું વ્યવસ્થા કરી છે તે વિચાર જો હવે પાછું આ ખરેખર જે છે આગળની આ આખો અધિકાર આવશે દ્રવ્ય સામાન્ય દ્રવ્ય વિશેષ અધિકાર જે દેહ તત્વ પ્રજ્ઞાપન છે એની ભૂમિકા હવે વાંચતા જાય. કેમ કે આખા અધિકારમાં કોની વાત આવશે કે દ્રવ્ય ગુણ પર્યાયની દ્રવ્યની એ આખું વસ્તુ વ્યવસ્થાની વાત આવશે. તો શાસ્ત્રમાં કઈ જાતની વસ્તુ વ્યવસ્થા કીધી છે એને અહીંયા ઓલરેડી એ હું વર્ણન કર્યો છું. હવે જીનેન્દ્રના શબ્દ બ્રહ્મમાં અર્થોની વ્યવસ્થા એટલે કે પદાર્થોની સ્થિતિ કઈ રીતે છે તે વિચાર. દ્રવ્યો ગુણો ને પર્યાય સૌ અર્થ સંજ્ઞાથી કહે. અર્થ એટલે પદાર્થ, પદાર્થને પદાર્થમાં કોણ કોણ આવે છે કે દ્રવ્ય ગુણ અને પર્યાય. ગુણ પર્યાયો નો આત્મા છે દ્રવ્ય જેનું ઉપયોગ. ત્યાં ગુણ અને પર્યાયો કોના આધારે રહેલા છે દ્રવ્યના આત્મા. આત્મા એટલે એ દ્રવ્યના આધારે. અહીંયા આત્મા એટલે જીવના આત્મા નથી. આ જે આત્મા કહે છે ગુણ પર્યાયોનો આત્મા છે. આત્મા એટલે એનો આધાર. એટલે એનું સામાન્ય છ દ્રવ્યનું વર્ણન કરતી આધાર છે. તો છ દ્રવ્યમાં જે ગુણ અને પર્યાયો કોના આધારે રહે છે તે દ્રવ્યના આધારે રહેલા છે. ખરેખર આપણે જેમાં પહેલા વાત કરી છે દ્રવ્ય એ અખંડ એક આખી વસ્તુ છે. દ્રવ્યની જ વિશેષતાઓને ગુણ કરે છે અને દ્રવ્યની જ વર્તમાન અવસ્થાને પર્યાય કરે છે. જ્યારે દ્રવ્યના ત્રણ ભેદ હોય આટલો માર્ગ દ્રવ્ય છે, આટલો માર્ગ ના ગુણો છે, આટલો માર્ગ નું પર્યાય છે એવું ભેદું નથી. એ ભેદ વિવક્ષાથી એક સમજાવવાની પદ્ધતિ છે. એટલે કે દ્રવ્યને ભેદ વિવક્ષાથી વર્ણન કરવાની એક પદ્ધતિ અને એની અભેદ વિવક્ષાથી વર્ણન કરવાની એક પદ્ધતિ. બાકી પદાર્થ કેવો છે કે પદાર્થ તો અનેકાંતમય જેવો છે તેવો ચાલો આખા દ્રવ્ય બહુ પર્યાયનું વર્ણન કર્યું. હવે આવો એટલી હવે એ રીતે મોહક્ષયના ઉપાય ભૂત વાત તો મોહક્ષયની કરી છે. પહેલા કહ્યું કે અર્જુન ભગવાનને દ્રવ્ય બહુ પર્યાયથી જાણો તો મોહક્ષય થશે. પછી કહ્યું કે શાસ્ત્ર અભ્યાસ કરો તો મોહક્ષય થશે. શાસ્ત્ર અભ્યાસમાં કોનો અભ્યાસ કર્યો પુરુષાર્થ કરવા માટે પણ પુરુષાર્થ કરવો પડશે. પુરુષાર્થ ની પ્રેરણા બહુ સરસ વાત જે પાપ જેનો ઉપદેશ અણતો રાગ દ્વેષ વિમોહ જીવ પામે અલ્પકાળે સર્વ દુઃખ દૂર. અને જો આગળની ગાથા પણ જોઈએ આગળની ગાથા ના આમાં ચલો આગળ સાચી વાત કેવી મારે શું છે કે આમાં જે પુરુષાર્થની વાત કરી કે જે ઉપદેશને જાણે અને જે ઉપદેશને જાણીને મોહ રાગ દ્વેષનો હનન કરવા એટલે એનો નાશ કરવા માટે જીવ તત્પર. પણ હવે ક્યારે તત્પર થશે કેવી રીતના એને રહી શકે તો કે છે અલ્પકાળે સર્વ દુઃખ વિમોહ. કે હવે એ જે પુરુષાર્થ માંડે છે તો એવો પુરુષાર્થ કરે કે આમ જાણે મૂળ માંથી આમ ખુલી વાત આવે કે મોહ રાગ દ્વેષને તો ઉત્પન્ન થતા જ માની નાખે. એટલે એ પુરુષાર્થ એવો કરણો કરે કે મૂળમાંથી મૂળ આદેશનો નાશ કરી અને એ અલ્પકાળે સર્વ દુઃખને નાશ કરે. જો આ ટીકા જરા જોઈએ, બહુ સરસ છે. મારા આ અતિ દીર્ઘ સદા ઉત્પાતમય સંસારમાં, સંસાર કેવું છે, અતિ દીર્ઘ છે અને સદા ઉત્પાતમય, ઉત્પાદ થતા પ્રાયત્ન કરી શકું એના જેવા સંસાર, એમાં કોઈ પણ પ્રકારે જીનેશ્વર દેવ ના આ અતિ તીક્ષ્ણ અતિ ધના સમાન ઉપદેશ ને પામે, એમાં કોઈ ક્યારેક કોઈ ઉપાયથી આજે જીનેશ્વર દેવ નો ઉપદેશ આપણને મળ્યો. એ ઉપદેશ કેવો છે, અતિ તીક્ષ્ણ અતિ ધના દેવ, તો એ જાણે મોરાગ દ્વેષ ઉપર આમ જાણે બાર કરે તો ઘટને બે કટકા મૂકે તેવો છે. તો અતિ તીક્ષ્ણ અતિ ધારા સમાન ઉપદેશ ને પામીને પણ જે મોહ રાગ દ્વેષ ઉપર અતિ દ્રઢપણે તેનો પ્રહાર કરે છે, તે જ ચિત્રમેવ એટલે જલ્દીથી સમસ્ત દુઃખથી પરિમુક્ત થાય. એટલે અતિ ધારા સમાન ઉપદેશ તો મળી ગયો અને હવે એટલો લો કે થવાનું છે ત્યારે થશે, સમ્યક્ત્વ ક્યારે થશે કે જયારે ક્રમબદ્ધમાં હશે ત્યારે થશે. તો એવા જીવ નો પુરુષાર્થ જ નબળો છે એને ક્યારે એ કામ થતું, અને જેને આ જે ઉપદેશ મળ્યો મોહભાવ લાગે અને મોર આવેશ ખરેખર દુઃખદુ લાગે તો એનો તો પુરુષાર્થ કેવો હોય, એનો પુરુષાર્થ એટલો અતિ દ્રઢપણે એ ઉપદેશથી એ મોર આવેશ નો નાશ કરવો, તો ક્ષેત્ર મેં સમસ્ત દુઃખી બની શકે. એટલે હવે આપણને ઉપદેશ તો મળે, આપણે દ્રવ્ય ગુણ પર્યાય ને તો જાણીએ છીએ, આ પ્રવચન શાળામાંથી સાંભળ્યું છે આપણે દ્રવ્ય ગુણ પર્યાય આખું કરવું, અને દ્રવ્ય ગુણ પર્યાય એ મોહને નાશ કરવાનો ઉપાય છે એવું આચાર્ય ભગવાન આપણને કહ્યું. હવે આચાર્ય ભગવાન જે છે એ સત્ય મહાવ્રતના ધારી છે, અને ઉપદેશ ક્યાંથી આવ્યો છે કે સર્વજ્ઞ ભગવાનની દિવ્ય ધ્વનિથી આવ્યો, એટલે આટલા આપણી પાસે એના રેફરન્સ પોઈન્ટ છે. આમાં ક્યાંય આપણને કઈ ડાઉટ છે, સર્વજ્ઞ ભગવાનની ઓથેન્ટિસિટી પર ડાઉટ નથી, આચાર્ય ભગવાનની સત્યતા પર ડાઉટ છે. આચાર્ય ભગવાન પોતે કહે છે કે દ્રવ્ય ગુણ પર્યાયને જાણીને જીવ મોહનો નાશ કરી શકે, ઉપદેશ તો આપણને મળી ગયો. આ જ સાચો ઉપદેશ છે એ આપણને કન્ફર્મેશન પણ છે અને માર્ગ પણ આપણી પાસે છે. હવે આપણે શું કરો, હવે જેવો અતિ દ્રઢ પુરુષાર્થ જોઈએ એવો કરવો, ખ્યાલ આવે તો જીવ એનાથી આ કુતરા કરીને આગળ એનો નાશ કરે છે. ચાલો આગળ, હવે જો 89, હવે સ્વપ્રજ્ઞા વિવેકની એટલે કે ભેદ જ્ઞાનની સિદ્ધિથી જ મોહનો ક્ષય થઈ શકે છે, તેથી સ્વપ્રજ્ઞા વિભાગની સિદ્ધિ માટે પડે છે. જે જ્ઞાન રૂપ નિજ આત્મને પરને વળી નિશ્ચય વડે, એટલે આત્માને તે પર નિશ્ચયથી પોતાના જ્ઞાનથી દ્રવ્યત્વથી સંબદ્ધ જાણે મોહનો ક્ષય કરે. તો આ બધા જે પદાર્થો છે વિશ્વમાં, એ વિશ્વમાં બધા પદાર્થ ખરેખર તો પોતાની સત્તામાં છે, પણ વિશ્વમાં છે એટલે એકબીજા આકાશના ક્ષેત્રમાં એકબીજા સાથે જોવામાં આવે છે. પણ એનો મતલબ એમ નથી કે આ દ્રવ્ય પોલા દ્રવ્યનું થઈ ગયું, આ દ્રવ્ય બીજા રૂપ થઈ ગયું, આનું કરતા થઈ ગયું, આનો વિસ્તાર થઈ ગયો, એવું કાંઈ. દરેક દ્રવ્ય પોતાની સત્તામાં જ છે એવો સ્વપરનો વિવેક આ જીવે એનું દ્રવ્ય પણ પર્યાયનું સ્વરૂપ જાણીને એના વિવેક, એનાથી આપણને નક્કી થયું કે આ આત્માની સત્તા કેવી છે કે પોતાના સ્વભાવ, આવી રીતના એને નિર્ણય થયો. જો આપણને એવું હવે સર્વ પ્રકારે સ્વપરના વિવેકની સિદ્ધિ આરંભી કરવા યોગ્ય છે એ ખૂબ સમાજ, આવી રીતના પોતાના સ્વરૂપનો નિર્ણય બધી જ રીતે આગમના અભ્યાસથી કરવા યોગ્ય છે. તેથી યદિ જીવ ઈચ્છે તો નિર્મોહતા નિજ આત્મ, જો ભાઈ તમને નિર્મોહતા ઈચ્છતા હો તો માતાજી પણ કહે છે કે જો જે જીવને સંસારથી સાથ લાગ્યો હોય તો પોતાના જે સ્વભાવનો વિચાર કરે તો એને પ્રાપ્ત થઈ શકે. तो यदि तेती यदि जीव इच्छे तो निर्मोहता निज आत्म जिन मार्ग की द्रव्यो मणि जानो स्वपद ने जिन मार्ग माथी द्रव्यो ने पोता अने फल पणे एना गुण सहित पहला जानो अने जाण्या पछी आपणे एसी नी गाथा मां जेवी रीतना विचार करो जाण्या पछी शुं करो आपणे आ आखू जे छे एनी मारो स्वभाव बाकी बधुं केवुं छे अपर એમ કરીને મારો સ્વભાવ છે એમ કરીને આત્મા તરીકે લીધું એટલે હવે જીનો અર્થોના શ્રદ્ધા વિના ધર્મ લાભ થતો નથી. આ જીનેન્દ્ર ભગવાને કરેલા જે પદાર્થોની શ્રદ્ધા કર્યા વિના શુદ્ધાત્મ અનુભવ રૂપ ધર્મ પ્રાપ્તિ થતી નથી એ ન્યાયયુક્ત વિચાર કરે. જ્યાં સુધી આવો નિર્ણય ન કરે પદાર્થ પોતાના આત્મા ત્યાં સુધી જીવને ધર્મ અર્થાત સામ્ય અર્થાત ચારિત્ર એની પ્રાપ્તિ થતી નથી એટલે કે શુદ્ધોપયોગી પ્રાપ્તિ થતી. બ્રાહ્મણ્યમાં સત્તા વિશેષ આ દ્રવ્યો કરી શ્રદ્ધા નહીં તે શ્રમણ નહીં તે શ્રમણ ના તેનાથી ધર્મો ભાવ કે ભાઈ શ્રામણને જેને અંગીકાર કર્યો એને પણ જો આ પદાર્થો જે છે દ્રવ્યો જે છે એની સવિશેષ સત્તાની શ્રદ્ધા નથી તો એ જીવ ને ધર્મો ધર્મનો ઉદ્ભવ જ નથી અને માટે શ્રમણ પણ જે જીવ શ્રમણપણામાં આ સત્તા સંયુક્ત સવિશેષ પદાર્થોને શ્રદ્ધતો નથી તે શ્રમણ જ નથી અને તેમાંથી ધર્મ ઉદ્ભવતો નથી અથવા તે શ્રમણ એટલે કે દ્રવ્યલિંગની ભૂમિ છે. એટલે 92 માં હવે આખું પૂરું કરે છે આપણે જો અહીંયાથી વાંચીએ 157 પેજ છે 92 ઉત્થાનિકા બહુ મોટો પેરેલા મળે આપણને 157 પેજની નીચે થોડી સંસ્કૃતમાં જે લખે છે ને ત્યાંથી મળ્યું બધા હા જો આખો અધિકાર મેં છે ધ્યાન કરતો પ્રથમ એની આખાની સમરી અહીંયા કરેલી ઉત્થાન જો એમ પાંચમી ગાથામાં પ્રતિજ્ઞા કરે આપણે સંસ્કૃત નથી એમ પાંચમી ગાથામાં પ્રતિજ્ઞા કરી એમ સાતમી ગાથામાં સામ્યને ધર્મ પણ નક્કી કરે આપણે કીધું ચારિત્ર કર્યું ધર્મો ધર્મો જોશો સમોથી એક દિવસો એ ધર્મ તે સામ્ય છે પાંચમી ગાથામાં પ્રતિજ્ઞા કરી કે હું ધર્મનું સ્વરૂપ સામ્યનું સ્વરૂપ કહી અને એ બતાવ્યું સાતમી ગાથામાં પછી આઠમી ગાથામાં આત્માનું ધર્મપણું કહેવાનું શરૂ કર્યું અને જેની સિદ્ધિ અગિયારમી ગાથામાં એમણે કર્યું. અગિયારમી ગાથામાં શું કર્યું ગમે પરિણ અપ્પા અપ્પા જેવી શુદ્ધ સંભવો જે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે તે જ ખરેખર ધર્મની અને નિર્વાણની પ્રાપ્તિ કરે છે એવું અગિયારમી ગાથામાં કહ્યું કે નિર્વાણ સુખના સાધન શુદ્ધોપયોગનો અધિકાર આરંભે આપણે બહાર ગાથાની ઉત્થાનિકા છે જોયું તો શુદ્ધોપયોગ જ ધર્મ છે એવું એક પહેલા બહાર ગાથા સુધી એસ્ટાબ્લિશ કર્યું પછી વિરોધી શુભાશુભ ઉપયોગને નષ્ટ કર્યા એટલે એ બતાવ્યા શુદ્ધોપયોગનું સ્વરૂપ વર્ણવ્યું શુદ્ધોપયોગના પ્રસારથી ઉપજતા એવા આત્માના સહજ જ્ઞાન અને આનંદને સમજાવતા જ્ઞાનના સ્વરૂપનો અને શુદ્ધના સ્વરૂપનો વિસ્તાર એ મોટા અધિકારથી આખો વિસ્તાર એ આત્માનું ધર્મત્વ હવે ગમે તેમ કરીને પણ શુદ્ધોપયોગના પ્રસાદ વડે સિદ્ધ કરીને પરમ નિષ્ઠો આત્મતૃપ્ત એવી પારમેશ્વરી પ્રવૃત્તિને પામ્યા થતા કૃતકૃત્યતાને પામી અત્યંત આકુલતા અત્યંત અનાકુલ થઈ જેને ભેદ વાસની પ્રગટતાનો પ્રલય થયો છે એવા થયા હતા હું સ્વયં સાક્ષાત ભવન છે એમ રહે છે એવું એક આચાર્ય ભગવાન એવા ભવન શું રહે એની સાક્ષાત આખા છેલ્લી બે લાઈનમાં વિશેષણ થયા બધા આટલા બધા ત્રણ લાઈનમાં વિશેષણ કર્યા અમૃત ચંદ્રાચાર્ય કુટુંબ આચાર્ય ભગવાન માટે વિશેષણ જે પરમ નિષ્ફળ થયા છે, આત્મ તત્વથી તૃપ્ત થયા છે, પારમેશ્વરી પ્રવૃત્તિને પામ્યા છે, કૃતકૃત્ય થયા છે, અત્યંત અનુભવ થયા છે, એવી ભેદ વાતનાની પ્રગટતાનો પ્રલય થયો છે એવા થયા થતા શ્રી કૃષ્ણ રાખ્યા હું સાક્ષાત ધર્મ છું એમ રહે છે એવા માથે નિષ્કર્ષ જો આગમ વિશે કૌશલ્ય છે ને મોહ દ્રષ્ટિ વિનષ્ટ જે આગમમાં જેમને કૌશલ્ય છે અને જેમની મોહ દ્રષ્ટિ નાશ પામી છે વિતરાગ ચરિતા રૂઢ છે તે મોટી મહાત્મા અને યાદ હું તો આગળ એ જાણવું પડ્યું કે જે જીવ શુભ ઉપયોગમાં છે તો ત્યારે એ જીવ જ રાગી છે કેમ કે દ્રવ્ય અને પર્યાયમાં ભેદ નથી જે જીવ ક્રોધ કરે છે તો દ્રવ્ય જ ક્રોધી અને જે જીવ ધર્મ કરે છે તો તે દ્રવ્ય જ ધર્મી છે જીવ જ ધર્મી એવી રીતના અહીંયા શું કહે છે કે મુનિ મહાત્મા પોતે જ ધર્મ ચાલો જો આની છેલ્લો એક કલશ કહીને એ અમૃત ચંદ્રાચાર્ય આખા અધિકાર ને સમેટે છે આમ તો આપણે કલશો જોતા નથી પણ આ એક છેલ્લો કલશ આપણે હવે આ શ્લોક દ્વારા ધ્યાન કરતો પ્રજ્ઞા પણ અધિકાર થી પૂર્ણ હોવી એ રીતે શુદ્ધોપયોગને પ્રાપ્ત કરીને આત્મા સ્વયં ધર્મ થતો તથા પોતે ધર્મપણે પરિણમતો થતો નિત્ય આનંદના ફેલાવતી સરસ એવા જ્ઞાન તત્વમાં લીન થઈ રહે અત્યંત અવિચળપણાને લીધે દૈવિધ્યમાન જ્યોતિવાળા અને સહજપણે વિરસતા રત્ન દીપકની નિષ્કંપ પ્રકાશવાળી સેવા જેવી રીતના કોઈ રત્ન દીપક છે એની નિષ્કંપ શોભા છે એનો પ્રકાશ કેવો છે અત્યંત દૈવિધ્ય એવી રીતે જે જીવ શુદ્ધોપયોગના પ્રસાદથી સ્વયં ધર્મમય થયો હતો સ્વયં ધર્મ થયો હતો એ પોતે અત્યંત કેવળ જ્ઞાનરૂપી પ્રકાશને પ્રાપ્ત કરે છે અને જેવી રીતના પેલા રત્નની નિષ્કંપ જ્યોતિ છે એવી રીતના અહીંયા એ આત્માની આભા પોતાના આત્મા અનુભવ એ હવે નિષ્કંપણે એ જીવને વર્તે છે આપણે બધા પણ આ શાસ્ત્ર સ્વાધ્યાયના માધ્યમથી પ્રત્યેક પર્યાયના સ્વરૂપને જાણીને અને પોતાના આત્માને જાણીને શુદ્ધોપયોગ પ્રગટ કરી અને નિષ્કંપ પ્રગટ કરીએ એવી ભાવના થઈ